ઓમ શાંતિ. તારીખ 23/1/2023. મુરલીનો સાર છે, મીઠા બાળકો, પવિત્રતા વગર ભારત સ્વર્ગ બની ન શકે. તમને શ્રીમત છે, ઘર ગૃહસ્થમાં રહેતા પવિત્ર બનો, બંને તરફ તોડ નિભાવો. પ્રશ્ન છે, બીજા સત્સંગો કે આશ્રમોથી અહીંયાની કઈ રસમ બિલકુલ ન્યારી છે? ઉત્તર છે, એ આશ્રમોમાં મનુષ્ય જઈને રહે છે, સમજે છે સંગ સારો છે, ઘર વગેરેનો હંગામો નથી, લક્ષ્ય હેતુ કંઈ નથી. પરંતુ અહીં તો તમે મરજીવા બનો છો, તમને ઘર બહાર નથી છોડવાનું. ઘરમાં રહી તમારે જ્ઞાન અમૃત પીવાનું છે, રૂહાની સેવા કરવાની છે. આ રસમ એ સત્સંગોમાં નથી. ઓમ શાંતિ. બાપ બેસી બાળકોને સમજાવે છે, કારણ કે બાળકો જાણે છે કે અહીં બાપ જ સમજાવે છે. એટલે ઘડી ઘડી શિવ ભગવાન ઉવાચ કહેવું પણ સારું નથી લાગતું. તે ગીતા સંભળાવવાવાળા કહે છે, કૃષ્ણ ભગવાન ઉવાચ, તે તો થઈને ગયા છે. કહે છે, શ્રી કૃષ્ણએ ગીતા સંભળાવી હતી, રાજયોગ શીખવાડ્યો હતો. અહીં તો આપ બાળકો સમજો છો, શિવ બાબા અમને રાજયોગ શીખવાડી રહ્યા છે. બીજો કોઈ સત્સંગ નથી જ્યાં રાજયોગ શીખવાડતા હોય. બાપ કહે છે, હું તમને રાજાઓના રાજા બનાવું છું. તે તો ફક્ત કહે છે, કૃષ્ણ ભગવાન ઉવાચ, મન મના ભવ. ક્યારે કહ્યું હતું? તો કહે છે, 5000 વર્ષ પહેલાં, કે કોઈ કહે છે ક્રાઇસ્ટના 3000 વર્ષ પહેલાં. 2000 વર્ષ નથી કહેતા, કારણ કે 1000 વર્ષ જે વચમાં છે તેમાં ઇસ્લામી બૌદ્ધી આવ્યા. તો ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલાં સતયુગ સિદ્ધ થઈ જાય છે. આપણે કહીએ છીએ, આજથી 5000 વર્ષ પહેલાં ગીતા સંભળાવવાવાળા ભગવાન આવ્યા હતા અને આવીને દેવી દેવતા ધર્મ સ્થાપન કર્યો હતો. હવે 5000 વર્ષ બાદ ફરીથી એમને આવવું પડે. આ છે 5000 વર્ષનું ચક્ર. બાળકો જાણે છે કે આ બાપ આમના દ્વારા સમજાવી રહ્યા છે. દુનિયામાં તો અનેક પ્રકારના સત્સંગ છે જ્યાં મનુષ્ય જાય છે. કોઈ આશ્રમોમાં જઈને રહે પણ છે તો એમને એવું નહીં કહે કે માતા પિતા પાસે જઈ જન્મ લીધો કે એમનાથી કોઈ વારસો મળે છે. ના, ફક્ત તે સંગ સારો સમજે છે. ત્યાં ઘર વગેરેનો કોઈ પણ હંગામો નથી હોતો. બાકી મુખ્ય ઉદ્દેશ તો કંઈ પણ નથી. અહીં તો તમે કહો છો, અમે માતા પિતાની પાસે આવ્યા છીએ, આ છે તમારો મરજીવો જન્મ. તે લોકો બાળકોને એડોપ્ટ કરે છે તો તે જઈને એમનું ઘર વસાવે છે. અહીં તે રસમ નથી કે પિયર ઘર સસુર ઘરને છોડી અહીં આવીને બેસીએ. આ થઈ ન શકે. અહીં તો ગૃહસ્થમાં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે. કુમારી છે કે કોઈ પણ છે, એમને કહેવાય છે, ઘરમાં રહો, રોજ જ્ઞાન અમૃત પીવા આવો, નોલેજ સમજી પછી બીજાઓને સમજાવો, બંને તરફ તોડ નિભાવો. ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે, અંત સુધી બંને તરફ નિભાવવાનું છે. અંતમાં અહીં રહો કે ત્યાં રહો, મોત તો બધાનું આવવાનું છે. કહે છે, રામ ગયો રાવણ ગયો, તો એવું નહીં કે બધાને અહીં આવીને રહેવાનું છે. આ તો નીકળે ત્યારે છે જ્યારે 20ને માટે એમને સતાવાય છે. કન્યાઓએ પણ રહેવાનું ઘરમાં છે, મિત્ર સંબંધીઓની સર્વિસ કરવાની છે. સોશિયલ વર્કર તો ઘણા છે, ગવર્મેન્ટ આટલા બધાને તો પોતાની પાસે રાખી ન શકે. તે પોતાના ગૃહસ્થ વ્યવહારમાં રહે છે, પછી કોઈનો કોઈ સેવા પણ કરે છે. અહીં તમારે રૂહાની સેવા કરવાની છે, ગૃહસ્થ વ્યવહારમાં પણ રહેવાનું છે. હા, જ્યારે વિકાર માટે ખૂબ હેરાન કરે છે તો આવીને ઈશ્વરીય શરણ લો છો. અહીં વિષના કારણે બાળકો માર ખૂબ ખાય છે, બીજે ક્યાંય પણ આ વાત નથી. અહીં તો પવિત્ર રહેવું પડે છે, ગવર્મેન્ટ પણ પવિત્રતા ઈચ્છે છે, પરંતુ ગૃહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર બનાવવાની તાકાત ઈશ્વરમાં જ હોય છે. સમય એવો છે જે ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે બાળકો વધારે પેદા ન થાય, કારણ કે ગરીબી ખૂબ છે, તો ઈચ્છે છે ભારતમાં પવિત્રતા હોય, બાળકો ઓછા હોય. બાપ કહે છે, બાળકો પવિત્ર બનો તો પવિત્ર દુનિયાના માલિક બનશો. આ વાત એમની બુદ્ધિમાં નથી. ભારત પવિત્ર હતું, હમણાં અપવિત્ર છે. બધા આત્માઓ સ્વયં પણ ઈચ્છે છે કે પવિત્ર બનીએ. અહીં દુઃખ ખૂબ છે. આપ બાળકો જાણો છો કે પવિત્રતા વગર ભારત સ્વર્ગ બની ન શકે. નર્કમાં છે જ દુઃખ. હવે નર્ક તો બીજી કોઈ વસ્તુ નથી. જેમ ગરુડ પુરાણમાં દેખાડે છે, વૈતરણી નદી છે જેમાં મનુષ્ય ગોતા ખાય છે. એવી તો કોઈ નદી છે નહીં જ્યાં સજાઓ ખાતા હોય. સજાઓ તો ગર્ભ જેલમાં મળે છે. સતયુગમાં તો ગર્ભ જેલ હોતી નથી, જ્યાં સજાઓ મળે. ગર્ભ મહેલ હોય છે. આ સમય આખી દુનિયા જીવતું જાગતું નરક છે, જ્યાં મનુષ્ય દુઃખી રોગી છે, એકબીજાને દુઃખ આપતા રહે છે. સ્વર્ગમાં આ કંઈ હોતું નથી. હવે બાપ સમજાવે છે, હું તમારો બેહદનો બાપ છું, હું રચયિતા છું, તો જરૂર સ્વર્ગ નવી દુનિયા રચીશ. સ્વર્ગ માટે આદિ સનાતન દેવી દેવતા ધર્મ રચીશ. કહે છે, તું માત પિતા કલ્પ કલ્પ આ રાજયોગ શીખવાડ્યો હતો. બ્રહ્મા દ્વારા બેસી બધા વેદો શાસ્ત્રોના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે. બિલકુલ અભણને બેસી ભણાવે છે. તમે કહેતા હતા ને, હે ભગવાન આવો. પતિત તો ત્યાં જઈ ન શકે, તો પાવન બનાવવા માટે એમને જરૂર અહીં આવવું પડે. આપ બાળકોને યાદ અપાવે છે કે કલ્પ પહેલાં પણ તમને રાજયોગ શીખવાડ્યો હતો. પૂછાય છે કે પહેલાં ક્યારે આ નોલેજ લીધી હતી, તો કહો છો, હા, 5000 વર્ષ પહેલાં અમે આ જ્ઞાન લીધું હતું. આ વાતો છે નવી. નવો યુગ, નવો ધર્મ ફરીથી સ્થાપન થાય છે. સિવાય ઈશ્વરના આ દૈવી ધર્મ કોઈ સ્થાપન કરી ન શકે. બ્રહ્મા વિષ્ણુ શંકર પણ ન કરી શકે, કારણ કે તે દેવતાઓ સ્વયં રચના છે. સ્વર્ગના રચયિતા માતા પિતા જોઈએ, તમને સુખ ઘનેરા પણ અહીં જોઈએ. બાપ કહે છે, રચતા હું છું, તમને પણ બ્રહ્મા દ્વારા મેં રચ્યા છે. હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રૂપ છું. ભલે કોઈ કેટલા પણ મોટા સાધુ સંત વગેરે હોય, પરંતુ કોઈના પણ મુખથી એવું નહીં નીકળશે. આ છે ગીતાના શબ્દ. પરંતુ જેમણે કહ્યું છે તે કહી શકે છે, બીજા કોઈ કહી ન શકે. ફક્ત ફરક આ છે કે નિરાકારના બદલે શ્રી કૃષ્ણને ભગવાન કહી દે છે. બાપ કહે છે, હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રૂપ પરમધામમાં રહેવાવાળો નિરાકાર પરમાત્મા છું. તમે પણ સમજી શકો છો, સાકાર મનુષ્ય તો પોતાને બીજરૂપ કહી ન શકે. બ્રહ્મા વિષ્ણુ શંકર પણ ન કહી શકે. આ તો જાણો છો કે બધાને રચવાવાળા શિવ બાબા છે. હું દૈવી ધર્મની સ્થાપના કરી રહ્યો છું, એવું કહેવાની પણ કોઈનામાં તાકાત નથી. ભલે પોતાને શ્રી કૃષ્ણ કહેવડાવે, બ્રહ્મા કહેવડાવે, શંકર કહેવડાવે, ઘણા પોતાને અવતાર પણ કહેવડાવે છે, પરંતુ છે બધું ખોટું. અહીં આવીને જ્યારે સાંભળશે તો સમજશે, બરાબર, બાપ તો એક છે, અવતાર પણ એક છે. તે કહે છે, હું તમને સાથે લઈ જઈશ. એવું કહેવાની પણ કોઈનામાં તાકાત નથી. 5000 વર્ષ પહેલાં પણ ગીતાના ભગવાન શિવ બાબાએ કહ્યું હતું. જેમણે જ આદિ સનાતન ધર્મની સ્થાપના કરી હતી એ જ હવે કરી રહ્યા છે. ગવાયેલું પણ છે, મચ્છરો સદૃશ આત્માઓ ગયા, તો બાપ ગાઈડ બની બધાને આવી છોડાવે છે. હવે કળિયુગનો અંત છે, એના પછી સતયુગ આવવાનો છે, તો જરૂર આવીને પવિત્ર બનાવી પવિત્ર દુનિયામાં લઈ જશે. ગીતામાં કંઈ ને કંઈ શબ્દ છે, સમજે છે. આ ધર્મ માટે શાસ્ત્ર તો જોઈએ ને, તો ગીતા શાસ્ત્ર બેસી બનાવ્યું છે. સર્વશાસ્ત્રમય શિરોમણી નંબર વન માતા, પરંતુ નામ બદલી દીધું છે. બાપ જે આ સમયે એક્ટ કરે છે તે થોડી દ્વાપરમાં લાગશે, ગીતા છતાં પણ એ જ નીકળશે. ડ્રામામાં આ જ ગીતા નોંધાયેલી છે. જેમ બાપ ફરીથી મનુષ્યને દેવતા બનાવે છે, તેમ શાસ્ત્ર પણ પાછળથી કોઈ ફરીથી બેસી લખશે. સતયુગમાં કોઈ શાસ્ત્ર નથી હોતા. બાપ આખા ચક્રનું રહસ્ય બેસી સમજાવે છે. તમે સમજો છો, અમે આ 84 જન્મોનું ચક્ર પૂરું કર્યું. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળા જ મેક્સિમમ 84 જન્મ લે છે. બાકી મનુષ્યોની તો પાછળથી વૃદ્ધિ થાય છે, તે થોડી છે આટલા જન્મ લેશે. બાપ આ બ્રહ્માખથી બેસી સમજાવે છે. આજે દાદા છે જેમનું મેં તન લોન લીધું છે, તે પણ પોતાના જન્મોને નહોતા જાણતા. આ છે વ્યક્ત પ્રજાપતિ બ્રહ્મા, તે છે અવ્યક્ત, છે તો બંને એક. તમે પણ આ જ્ઞાનથી સૂક્ષ્મ વતનવાસી ફરિશ્તા બની રહ્યા છો. સૂક્ષ્મ વતનવાસીઓને ફરિશ્તા કહે છે, કારણ કે હાડકા માંસ નથી. બ્રહ્મા વિષ્ણુ શંકરને પણ હાડકા માંસ નથી. પછી એમના ચિત્ર કેવી રીતે બનાવે છે? શિવનું પણ ચિત્ર બનાવે છે, છે તો એ સ્ટાર, એમનું પણ રૂપ બનાવે છે. બ્રહ્મા વિષ્ણુ શંકર તો સૂક્ષ્મ છે. જેમ મનુષ્યોના બનાવે છે, તેમ શંકર તો બનાવી ન શકે, કારણ કે એમનું હાડકા માંસનું શરીર તો નથી. આપણે તો સમજાવવા માટે આમ સ્થૂળ બનાવીએ છીએ, પરંતુ તમે પણ જુઓ છો કે તે સૂક્ષ્મ છે. અચ્છા, મીઠા મીઠા શીખી લીધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. અમે રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને પદમગણા યાદ પ્યાર ગુડ મોર્નિંગ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા, ઓમ શાંતિ. રાત્રિ ક્લાસ 13/7/68. મનુષ્ય બે વસ્તુને જરૂર ઈચ્છે છે, એક છે શાંતિ, બીજું સુખ. વિશ્વમાં શાંતિ કે પોતાના માટે શાંતિ? વિશ્વ પર સુખ કે પોતાના માટે સુખની ઈચ્છા હોય છે મનુષ્યોને? તો પૂછવાનું હોય છે કે હમણાં અશાંતિ છે તો જરૂર ક્યારેક શાંતિ થઈ હશે, પરંતુ તે ક્યારે કેવી રીતે થાય છે, અશાંતિ કેમ થઈ, આ કોઈને ખબર જ નથી, કારણ કે ઘોર અંધારામાં છે. તમે શાંતિ અને સુખ માટે બધાને ખૂબ સારો રસ્તો બતાવો છો તો સાંભળીને એમને ખુશી થાય છે, પરંતુ જ્યારે સાંભળે છે પાવન પણ બનવાનું છે તો ઠંડા પડી જાય છે. આ વિકાર છે બધાના દુશ્મન અને પછી બધાના પ્યારા છે. આને છોડવામાં હૃદય વિદીર્ણ થાય છે. નામ પણ છે વિષ, છતાં પણ છોડતા નથી. તમે કેટલું માથું મારો છો છતાં પણ હાર ખાઈ લે છે. બધી પવિત્રતાની જ વાત છે, આમાં ઘણા ફેલ થાય છે. કોઈ કન્યાને જુએ તો આકર્ષણ થાય છે, ક્રોધ કે લોભ કે મોહનું આકર્ષણ નથી થતું. કામ મહાશત્રુ છે, આના પર જીત મેળવવાનું મહાવીરનું કામ છે. દેહ અભિમાનના પછી પહેલાં કામ જ આવે છે, આના પર જીત મેળવવાની છે. જે પવિત્ર છે એમની આગળ અપવિત્ર કામી મનુષ્ય નમન કરે છે, કહે છે અમે વિકારી તમે નિર્વિકારી. એવું નહીં કહે છે કે અમે ક્રોધી લોભી, બધી વાત વિકારની છે, લગ્ન કરે જ છે વિકાર માટે. આ ફૂરના રહે છે મા બાપને, મોટા થાય તો પૈસા પણ આપશે, વિકારમાં પણ જશે, વિકારમાં ન જાય તો ઝઘડા થઈ જાય. આપ બાળકોએ સમજાવવાનું હોય છે, આ દેવતાઓ સંપૂર્ણ નિર્વિકારી હતા, તમારી પાસે મુખ્ય ઉદ્દેશ સામે છે. નરથી નારાયણ રાજાઓના પણ રાજા બનવાનું છે, ચિત્ર સામે છે. આને સત્સંગ ન કહેવાય, આ પાઠશાળા છે. સાચો સત્સંગ સાચા બાપની સાથે ત્યારે થાય જ્યારે સન્મુખ રાજયોગ શીખવાડે. સત્યનો સંગ જોઈએ, એ જ ગીતાનું જ્ઞાન આપે છે, અર્થાત રાજયોગ શીખવાડે છે. બાપ કોઈ ગીતા સંભળાવતા નથી. મનુષ્ય સમજે છે નામ છે ગીતા પાઠશાળા, તો જઈને ગીતા સાંભળીએ એટલી કશિશ થાય છે. આ સાચી ગીતા પાઠશાળા છે જ્યાં એક સેકન્ડમાં સદગતિ, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મળે છે. તો પૂછો, સાચી ગીતા પાઠશાળા કેમ લખો છો? ફક્ત ગીતા પાઠશાળા લખવું તો કોમન થઈ જાય છે. સાચી શબ્દ વાંચવાથી ખેંચ થઈ શકે છે, કદાચ જૂઠી પણ છે, તો સાચી શબ્દ જરૂર લખવો પડે. પાવન દુનિયા સતયુગને, પતિત દુનિયા કળિયુગને કહેવાય છે. સતયુગમાં આ પાવન હતા, કેવી રીતે બન્યા તે શીખવાડે છે. બાપ બ્રહ્મા દ્વારા ભણાવે છે, નહીં તો ભણાવે કેવી રીતે? આ યાત્રા સમજશે તે જ જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે. ભક્તિ માર્ગના દુબનમાં ફસાયેલા છે. ભક્તિનો ભપકો ઘણો છે, આ તો કંઈ પણ નથી, ફક્ત સ્મૃતિમાં રાખો. હવે પાછા જવાનું છે, પવિત્ર બનીને જવાનું છે, એના માટે યાદમાં રહેવાનું છે. બાપ જે સ્વર્ગના માલિક બનાવે છે એમને યાદ ન કરી શકે. મુખ્ય વાત આ છે. બધા કહે છે આમાં જ મહેનત છે. બાળકો ભાષણ તો સારું કરે છે, પરંતુ યોગમાં રહીને સમજાવે તો અસર પણ સારી થાય. યાદમાં તમને તાકાત મળે છે. સતોપ્રધાન બનવાથી સતોપ્રધાન વિશ્વના માલિક બનશો. યાદને નિષ્ઠા કહેવાશે શું? અમે અડધા કલાક નિષ્ઠામાં બેસીએ, આ ખોટું છે. બાપ ફક્ત કહે છે યાદમાં રહો, સામે બેસી શીખવાડવાની દરકાર નથી. બેહદ બાપને ખૂબ પ્રેમથી યાદ કરવાના છે, કારણ કે ખૂબ ખજાનો આપે છે. યાદથી ખુશીનો પારો ચડવો જોઈએ, અતિન્દ્રિય સુખ ફીલ અનુભવ થશે. બાપ કહે છે તમારી આ લાઈફ ખૂબ વેલ્યુએબલ મૂલ્યવાન છે, આને તંદુરસ્ત રાખવાનું છે. જેટલું જીવશો એટલા ખજાનો લેશો. ખજાનો પૂરો ત્યારે મળશે જ્યારે આપણે સતોપ્રધાન બની જઈશું. મોરલીમાં પણ બળ હશે, તલવારમાં ધાર હોય છે ને, તમારામાં પણ યાદનું બળ હોય ત્યારે તલવાર ધારદાર થાય. જ્ઞાનમાં એટલું બળ નથી એટલે કોઈને અસર થતી નથી. પછી એમના કલ્યાણ માટે બાબાને આવવાનું છે. જ્યારે તમે યાદમાં બળ ભરશો તો પછી વિદ્વાન આચાર્ય વગેરેને સારું તીર લાગશે, એટલે બાબા કહે છે ચાર્ટ રાખો. ઘણા કહે છે બાબાને ખૂબ યાદ કરીએ છીએ પરંતુ મુખ નથી ખુલતું. તમે યાદમાં રહો તો વિકર્મ વિનાશ થશે. અચ્છા બાળકોને ગુડ નાઇટ. અમે રૂહાની બાળકોના રૂહાની માતપિતા બાપ દાદાને પદમગણા, યાદ પ્યાર, ગુડ નાઇટ અને નમસ્તે નમસ્તે નમસ્તે. અચ્છા ઓમ શાંતિ. ધારણા માટે મુખ્ય સાર. નંબર એક, ઘરમાં રહેતા પણ રૂહાની સેવા કરવાની છે, પવિત્ર બનવાનું અને બનાવવાના છે. નંબર બે, આ જીવતા જાગતા નર્કમાં રહેવા છતાં પણ બેહદના બાપથી સ્વર્ગનો વારસો લેવાનો છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. વરદાન છે પોતાની સર્વ વિશેષતાઓને કાર્યમાં લગાવી એમનો વિસ્તાર કરવાવાળા સિદ્ધિ સ્વરૂપ ભવ. જેટલી જેટલી પોતાની વિશેષતાઓને મનસા સેવા કે વાણી અને કર્મની સેવામાં લગાવશો તો એ જ વિશેષતા વિસ્તારને મેળવતી જશે. સેવામાં લગાવવું અર્થાત એક બીજથી અનેક ફળ પ્રગટ કરવા. આ શ્રેષ્ઠ જીવનમાં જે જન્મસિદ્ધ અધિકારના રૂપમાં વિશેષતાઓ મળી છે એને ફક્ત બીજ રૂપમાં નહીં રાખો, સેવાની ધરણીમાં નાખો તો ફળ સ્વરૂપ અર્થાત સિદ્ધિ સ્વરૂપનો અનુભવ કરશો. સ્લોગન છે, વિસ્તારને ન જોઈ સારને જુઓ અને સ્વયંમાં સમાવી લો. આ જ તીવ્ર પુરુષાર્થ છે. અચ્છા, ઓમ શાંતિ.